શું કરવાનું છે? નહીં તો આજે કઈ રહેવાનું કરવાનું રહેતું નથી. જી બસો ચોર્યાસી
પહેલેથી જ આજે પર સમય ને સ્વ સમય, પર દ્રવ્ય સ્વદ્રવ્ય, તો એ બધું ત્રણેય વસ્તુઓ સમજવી છે.
શું કહ્યું તમે?
આ પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા, અને પર દ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય, સ્વદ્રવ્ય અને પર દ્રવ્ય સમજાય. આ પર સમય ને સ્વ સમય
ચાલો કોણ સમજાવશે? પ્રતિભાબેન
સમય એટલે એક અપેક્ષા આપણે આત્મા એમ કહીએ છીએ, એટલે પર સમય એટલે આત્મા નહીં, તે પર આત્મા સિવાય એટલે અનાત્મા, અનાત્મ ભાવ જાણ્યા સિવાય આત્મભાવ જાણ્યો છે એમ કહી શકાય નહીં, એમ સમજવાનું થાય છે. તો પર સમય એટલે કે આત્માના જે પર સમય એટલે કે વિભાવ ભાવ છે, એ વિભાવ ભાવને ન જાણીએ ત્યાં સુધી સ્વભાવ ભાવ શું છે એની આપણને ખબર ન પડે. એવી જ રીતે પર દ્રવ્ય જાણ્યા સિવાય વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. પર દ્રવ્ય એટલે પોતાના દ્રવ્ય સિવાયના બાકીના જે દ્રવ્ય છે એ બધાને પર દ્રવ્ય કહીએ આપણે. તો પોતાનું દ્રવ્ય જાણ્યું તો ખબર પડે કે આ બીજું છે, આ બીજું છે, આ બીજું છે એમ. પરદ્રવ્ય, પરદ્રવ્યને જાણ્યા વિના એટલે કે પરદ્રવ્ય આ હું નથી, આ હું નથી એમ જાણ્યા સિવાય પોતાનું સ્વરૂપ જાણ્યું છે એમ કહી શકાય નહીં. અને પછી તો સંમતિ તર્ક તો આપણે વાંચ્યું નથી મેં તો, એટલે કાંઈ એમાં ખબર નથી આપણને શું છે એ, અથવા તો સાંભળવામાં આવ્યું હશે તો પણ અત્યારે કંઈ ખ્યાલમાં નથી. પછી એક અખાનો જે પેલા દોહરા આપ્યા છે અને છપ્પા આપ્યા છે, કર્મ માટે તો છૂટે કર્મ, એ બધી સામાન્ય રીતે સામાન્ય માણસ સમજી શકે, સામાન્ય જીવ સમજી શકે એવી વાતની અંદરમાં એ વાત કઈ છે એમ સમજાય છે. વિશેષ આપકો હતો
સર્વપ્રથમ તો મુમુક્ષુ જીવની જિજ્ઞાસા કદી સમાપ્ત થવી જોઈએ નહીં. તત્વનો જિજ્ઞાસુ એ તો પોતાનું પરમપદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને તત્વની જિજ્ઞાસા તો હોવી જ જોઈએ. તત્વની જિજ્ઞાસા વિના જીવ સાધના માર્ગમાં આગળ કેવી રીતે વધે? એટલે જે આપણને ઘણી વાર છે કે કોઈને કાંઈ પ્રશ્ન નથી, તો આટલા બધા સાધક મુમુક્ષુઓ અભ્યાસુઓ સત્સંગ મંડળની અંદર નિયમિત આવતા, પદાર્થની વારંવાર વિચારણા કરવાથી એની સ્પષ્ટતા થાય છે. આવી ગયું હોય, વિચારી લીધું હોય, કોઈ જાણતા હોય, અડધું પડધું જાણતા હોય, પણ એ બધું જ્યાં સુધી એનું પુનરાવર્તન ન થાય. સ્વાધ્યાયના પાંચ પ્રકારમાં ત્રીજો પ્રકાર કયો છે? પરાવર્તન. જે વાંચ્યું છે, જે વિચાર્યું છે, જે સમજ્યા છે એનું વારંવાર પરાવર્તન કરવું, એથી કરીને એ વાત સ્પષ્ટ થાય. હવે આ જો આપણને એક સ્વાધ્યાયના પાંચ અંગ છે એ પણ બેસે નહીં તો આપણો સ્વાધ્યાય એટલે માત્ર શ્રવણ પૂરતો જ થઈ જાય છે. બસ વાંચું ને સાંભળું, વાંચું ને સાંભળું. મનન, ચિંતન, પરાવર્તન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા, ધ્યાન અને વિનિયોગ, ધર્મકથા. આપણે અત્યારે આ ધર્મકથામાં છે કે ભલે સાંભળ્યું બધું સમજ્યા તો પણ વિનિયોગથી વાત વધુ સ્પષ્ટ થાય છે, એ બેસે છે. એને આપણા આત્માને, આપણી પ્રજ્ઞાને એ સ્પર્શ કરે છે, નહીં તો એ સ્પર્શ કર્યા વિના નીકળી જાય છે. વાત તો સાંભળી. હવે આ જોકે આ પત્ર તો બહુ સિદ્ધાંતનો છે એટલે તાત્વિક સિદ્ધાંતની અંદરના અભ્યાસથી એ વાત પકડાય, સર્વસામાન્ય રીતે કદાચ ન પણ પકડાય, કંઈ વાંધો નહીં. પણ એની વિચારણા કરીએ તો એ દિશામાં આપણે ચોક્કસ વિચારી શકીએ. અહીંયા પહેલું વાક્ય છે, પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. સમય એટલે આત્મા. જૈન દર્શનનો આ એક વિશેષ શબ્દ છે, સમય એટલે આત્મા. સમય સાર જે છે, ભગવાન કુંદકુંડાચાર્ય રચિત જે શાસ્ત્ર છે એ આત્માનું શાસ્ત્ર છે, આત્મા સંબંધિત શાસ્ત્ર છે. અને એમાં ભગવાને શુદ્ધ આત્મ સ્વરૂપ બતાવ્યું છે એટલે સમયસાર એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે જે કહ્યું ને, આત્મા સિવાય કશું નહીં. પર સમય એટલે કે આત્મામાં પર પદાર્થની છાયા હોવી તે. નિરૂબેન આ વાત થઈ ગઈ છો, તમે જાણો છો પણ બોલતા નથી. આનંદગંજની 24મી આપણે 18મું અરનાથ સ્વામીનું સ્તવન લીધું હતું, એમાં આવ્યું હતું. અને એ આપણે આનંદગંજ 24મી તત્વજ્ઞાનની છે એટલે સમજતા જઈએ. એમાં લખ્યું છે, ધર્મ પરમ અરનાથરો રે કેમ જાણું ભગવંત, સ્વપર સમય સમજાવીએ મહિમાવંત મહંત. તમારો પ્રભુ ધર્મ જ અમને સમજાવો. તો કે સ્વ સમયને પર સમય સમજ. શુદ્ધાતમ અનુભવ સદા સ્વ સમય એહ વિલાસ રે. શુદ્ધાત્માનો અનુભવ સદા જાગૃત રહે એ સ્વ સમયની સ્થિતિ છે. પરબડી છાયણી જે પડે તે પર સમયે નિવાસ રે. પર પદાર્થની છાયા આત્મા ઉપર થોડી ઘણી પણ પડે તો એટલા પ્રમાણની અંદર અશુદ્ધિ છે, મલિનતા છે, તેને પર સમય કહેવામાં આવે છે. આત્મા અને અનાત્મા, ચેતન અને અચેતન, આનું સ્પષ્ટ ભેદ જ્ઞાન જેને કહીએ એટલે એટલી સમજ અથવા ઉપયોગની એટલી સૂક્ષ્મતા એ સાધક જીવમાં હોવી જોઈએ. એ ક્યારેય અચેતનને ચેતન ભાવ સમજી ન બેસે અને ચેતનને અચેતન સમજે નહીં. વિભાવ ભાવો એવા છે પર પદાર્થ પ્રત્યે આપણું ખેંચાણ થાય, રાગદ્વેષ થાય, તો પર પદાર્થમાં આપણને પોતાપણાનો અંશ જાગે. આ પર સમય છે. પરિવાર મારો છે, પરિગ્રહ મારો છે, કુટુંબ મારું છે, અને એને એમ થાય કે આમાં ક્યાં શંકા કરવા જેવું છે, દીવા જેવી વાત છે, આમાં ક્યાં કોઈને પૂછવા જવું પડે એમ છે. અને આ મારું છે કે નહીં, મારે શાસ્ત્ર વાંચવાની શું જરૂર છે, આ તો મારું જ છે. સૈદ્ધાંતિક રીતે તત્વની દ્રષ્ટિએ આ ભ્રાંતિ છે, આ ભ્રમણા છે. એમાં પર પદાર્થની છાયા પડી છે અને છાયા અને કાયા એક નથી. છાયા અદ્રશ્ય થાય તો પણ કાયા રહે છે. એમ પર પદાર્થની છાયા આવા કેટલાય સંબંધો, આવા કેટલાય મારાપણાના વસ્તુઓ પદાર્થો અનંતવાર ગયા છે તોય પોતે તો રહે છે. તો એણે પોતાના સ્વસમય એટલે કેવળ આત્મા અને આત્માના ગુણો સિવાય અન્ય કંઈ મારું નથી. હું શુદ્ધ ગુણોનો, અનંત ગુણોનો પિંડ છું. એમાં આવેલો એક પણ દોષ એ મારો સ્વભાવ નથી, એ મારો અંશ નથી. એના તરફ મને આત્મીયતા હોવી ન ઘટે. તો દેહ તે હું, આ ભાવ એ પર સમય. દેહ તે હું, દેહ થકી જે મારા છે એમાં મારાપણાનો ભાવ એ પર સમય. મને તો હું સાચું કહેનારો છું, ખોટું સહન નહીં કરું, અને મારો તો ક્રોધ છે, વ્યાજબી છે, હોવો જોઈએ. ક્રોધની સાથેની આવી આત્મીયતા એ પર સમય. લોભ સાથેની આત્મીયતા, વિભાવ સાથેની આત્મીયતા, એક પરમાણુ પ્રત્યે પણ પોતાને નિજ બુદ્ધિ થાય તો તે શુદ્ધાત્મા નથી. આવું શુદ્ધાત્માનું સ્વરૂપ એટલે ચેતન, હંમેશા ચેતન જ છે. ચેતનની પર્યાય પણ ચેતન છે. ચેતનની પર્યાય ક્યારેય પણ અચેતન હોય નહીં, અને અચેતનની પર્યાય ક્યારેય પણ ચેતન ન હોય. તો પર સમયને જાણવાનો, જે આત્મા અશુદ્ધ છે, અશુદ્ધ આત્માને જાણ્યા વિના એમ કહે છે અહીંયા કે શુદ્ધ આત્મતત્વ જાણ્યું છે એમ કહી શકાય નહીં. સોનાનો જે ચોકસી છે વેપાર કરનારનો, એને શુદ્ધ સોનું અને અશુદ્ધ સોનું આ બે સ્વસમયને પરસ લે છે. જે આવે છે એ જુએ છે કે શુદ્ધ નથી, કારણ કે એને અશુદ્ધિ શું છે એ ખબર છે. આ શુદ્ધ સોનું નથી. કેટલી અશુદ્ધિ છે એનું માપે છે, 15 વલું, 14 વલું, 13 વલું, 22 કેરેટ, 18 કેરેટ, 16 કેરેટ, જે છે તે. પણ કોઈ પણ ગ્રાહક વેચવા આવે છે એ શુદ્ધ સોનું નથી. જગતમાંથી પણ જે સોનું મળે છે એ શુદ્ધ સોનું નથી, મિશ્રિત છે. કનક પાષાણ છે, પાષાણમાં મટ્ટીનો ભાગ છે. ત્રણ પાષાણ સમજવા જોઈએ, કનક પાષાણ, લોહ પાષાણ અને રત્ન પાષાણ. કનક પાષાણ એટલે એવી જમીનની માટી છે કે જેમાંથી સોનાના કણો ઉપલબ્ધ છે, પ્રોસેસ કરો તો, પર સમય જેવું છે. લોહ પાષાણ, ભૂમિ એવી છે, એના પથ્થરો કે જેમાં લોઢાનો અંશ છે, પ્રોસેસ કરવામાં આવે તો સ્ટીલ મિલ નાખવામાં આવે તેમાંથી લોઢું નીકળી શકે છે. અને રત્ન પાષાણ એવી ખાણો છે કે એમાંથી નીકળે છે તો પથરા જ, પણ જો એને ઘાટ આપવામાં આવે, એને પોલિશ કરવામાં આવે, એને શુદ્ધ કરવામાં આવે તો એ હીરા, રત્ન, કિંમતી રત્નો બની શકે છે. જગતની અંદર દરેકે દરેક પદાર્થ મિશ્રિત છે, મિશ્રિત છે. એટલે કૃપાળુદેવે પણ આ જે આત્મ પદાર્થ છે એ છે 24 કેરેટના સોના જેવો. અને જે જ્ઞાનીઓ છે એણે અનુભવ કર્યો પોતાનો, એણે એ જ રીતે એનું વર્ણન પણ કર્યું. એટલે જ્યારે સમયસર વાંચીએ ત્યારે એ સમયસર 24 કેરેટનું સોનું અથવા 100 ટચની લગડી છે. પણ કૃપાળુદેવે કહ્યું કે આવી લગડી ક્યાંયથી મળતી નથી, કોઈ પણ સોનું લગડીના રૂપમાં ક્યાંયથી ઉત્પન્ન થયું નથી. જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો ભાખે જીન ભગવંત. આ સિદ્ધાંતને પણ અનેકાંત રૂપમાં સમજાવ્યો છે કે એકાંતે આત્મા શુદ્ધ છે એવી ભ્રમણામાં રહેવું.
જે ચારિત્ર આરાધે છે એ આસ્તિભાવથી ચારિત્રમય થાય છે. એટલે આ આપણે નય નિક્ષેપ આપણે સદગુરુએ બે સમજાવ્યા છે કે બધાય મારા શબ્દોમાં આવી જાય છે. અનુસંધાન આ નાસ્તિભાવનું થયું છે, ઓલું આસ્તિભાવનું થયું ને આ જે મેં વાંક્ય મનોયોગની તારે તમ્યતાથી જે સ્વરૂપ આરાધે છે તે સ્વરૂપસ્થ થાય છે, અને જે ચારિત્ર આરાધે તે ચારિત્ર રૂપ. એ થોડા ઘણા શબ્દોમાં ફેરફાર, પણ ભાવ એ જ છે સાહેબ. તો એ આસ્થિ ભાવે થયું ને સાહેબ, એ સમય જાણ્યો આપણે સદગુરુનો આત્માનો, ને આપણામાં એ દોષ દૂર, બેમાં દોષ તો દૂર કરવાના જ.
આમાં સમજ બહુ મોટી મહત્વની વસ્તુ છે. મનોયોગની તારતમ્યતાથી જ્યારે આરાધના કરીએ ત્યારે આત્મામાં અનેક પ્રકારનો આરોપ પણ આપણે કરીએ છીએ. આપણે વિભાવ ભાવનું, સૂક્ષ્મ આગ્રહનું, સૂક્ષ્મ મતનું, આપણી અનંત અનાદિકાળની માન્યતાઓનું, એટલે આપણે આત્મામાં અમુક વસ્તુ મૂકતા જઈએ છીએ. ચારિત્રમાં તો શુદ્ધ જ કરવાનું છે, એટલે મનોયોગથી પર સમય થઈ જાય અને ચારિત્ર યોગની આરાધનાથી લેવામાં આવે ત્યારે નિશ્ચિત છે કે આત્મા છે અને આ નથી, આ ચેતન છે, આ જડ છે. આવો વિવેક પ્રત્યક્ષ વ્યવહારમાં પ્રગટે છે કારણ કે એની સમજમાં એ વિવેક આવ્યો છે. એટલે આપણે બહુ ચર્ચા નહીં કરીએ. પર સમય એટલે જે અશુદ્ધ આત્મા છે, અને અશુદ્ધ આત્મા એટલે જેનામાં પર દ્રવ્ય તરફના ભાવની છાયા પડેલી છે એવું આત્મ સ્વરૂપ, એ અશુદ્ધ આત્મા છે. ઉદાહરણ શ્રેષ્ઠ લેવું હોય તો ગૌતમનો આત્મા સ્વસમય કે પર સમય, હવે કઈ એના ઉપર ટીકા ટિપ્પણી નહીં કરવાની, કેમ કે બુદ્ધિના એટલા પ્રકાર છે, પછી તો એટલી ટેકાઉ, કોઈ કે મોહ હતો નારા કાંઈ બોરોમાં. માત્ર એટલું જ કે એનો આત્મા આવો ચાર જ્ઞાનનો ધડીને ગણધર, પણ એના આત્માને જો આ સિદ્ધાંત રીતે જોવા જઈએ તો પર સમય હતો, છાયા હતી. આમાં લખ્યું છે ને પર સમય છે. એટલે કેટલીક વાર સાધકને બીજું શું છે કે સમજવા જાય ને પછી પાછા તર્કના રવાડે ચડી જાય, પાછો બુદ્ધિમાં ખેંચાઈ જાય, કોઈ દિવસ ન ખેંચાવું. એકને એક વાતના અનેક દ્રષ્ટિકોણ હોય, અનંત નહીંથી વાત કહી શકાય. હવે આપણા મગજમાં બે ચાર ગુમરાતા હોય ને આપણને આવડતું હોય એટલે આપણે આગ્રહપૂર્વક એ કહીએ, પણ એ વસ્તુ સ્વરૂપ નથી. વસ્તુ સ્વરૂપ તો આ જ પકડવાનો છે જો સમજવું હોય તો. બાહુબલી એનો આત્મા જે એક સમયમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને 12 મહિના સુધી ને તો કેવળ જ્ઞાન એનાથી દૂર રહે છે, એ સ્વસમયમાં હતા કે પર સમયમાં હતા? પર સમય. સમજાઈ જેવું કે એક છાયા હતી, એક અહંકારની, એક સૂક્ષ્મ આગ્રહ, એક માન્યતા પરાપૂર્વની કે હું મોટો છું, ભાઈને ક્યાં નમસ્કાર કરવા, અને જો કેવડી થાવ તો કરવા ન પડે. એક સેજ મિથ્યા આવો સૂક્ષ્મ આગ્રહ, નહીવત મુનિપણામાં તો એનો કોઈ મહત્વ નથી, પણ એની પકડ હતી ત્યાં સુધી કેવળ જ્ઞાન દૂર રહ્યું ને 12 મહિના સુધી નજીકમાં આવ્યું. અને જે સમય એને પકડાયું કે આ આત્માનો લક્ષણ નથી, આ તો આત્માની અંદર પડેલો પર સમયનો અંશ છે, અને પગ ઉપાડે છે એને કહેવાય માનતા છે. જૈન દર્શન એટલું બધું સૂક્ષ્મ છે, ઉપયોગની સૂક્ષ્મતાથી આ સૂક્ષ્મતા પકડાય પાછી. નહીં તો કોઈ એમ કે આવું સૂક્ષ્મ શું કામનું, આમાં કોને ખબર પડે. અરે કાંઈ આપણે જાડી બુદ્ધિના ભલે હોય, ઉપયોગ જાડી બુદ્ધિનો નથી. ઉદાહરણ પછી એમાં જુદા જુદા તમે અર્થઘટન કરી શકો છો, જુદા જુદા અર્થઘટન કરી શકો છો, પણ જે સમયે જે હોય એટલો જ વિચાર કરાય, એ સિવાય ન કરાય. કોઈ પણ વસ્તુનું ચિંતન કરવું ત્યારે એનો સંદર્ભ છે કે નહીં એક, અને એની સંગતિ છે કે નહીં, એની સાથે સંગત છે. અષ્ટમ પષ્ટમ વાત કર્યા કરવાની, ભલે તત્વજ્ઞાનની હોય, કન્ફ્યુઝન સિવાય કંઈ ન થાય, ભટકી જાય. આજે જે જોવા મળે છે બુદ્ધિની ચમત્કૃતિના સ્વાધ્યાય, એ સ્વાધ્યાયમાં આ જ વાંધો આવે છે. સાંભળનારા ભટકતા જ હોય છે, અને સૌ એક એક તર્ક પકડી લે, એકાદો દાખલો પકડી લે, એકાદો બુદ્ધિનો ચમકારો પકડી લે, અને એના આધાર ઉપર ચાલ્યા જાય. અરે જે સમજવાનું છે એ તો છૂટી ગયું. એ દ્રષ્ટિએ આ બહુ સરસ છે કે પર સમય સમજાય છે, કે મારી અવસ્થા આ પર સમયની છે, તો પોતાને ક્યાંક રાગનો કણ્યો. અને એટલે જ કુંદકુદાચાર્ય ભગવાને એ જ આવો આત્મા સમયસાર બતાવ્યા પછી લખ્યું કે અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય પૂર્વધર ભલે પણ જાણતો નહીં આત્માને. 14 પૂર્વનો જ્ઞાતા છે, ધણી ભલે રહ્યો, આગમધર છે તો શું, આત્માને નથી જાણતો, સ્વ સમયને પર સમય ન જાણ. કૃપાળુદેવે કહ્યું જો હોય પૂર્વ નવ ભણેલ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન બાક્યું સાક્ષી આગમ છે. વિવેક, સૂક્ષ્મતા, ઉપયોગપૂર્વક, ક્યાંય બુદ્ધિના પ્રભાવમાં આવ્યા વિના, તર્કના રવાડે ચડ્યા વિના, શાંતિપૂર્વક જે વસ્તુ જ્યારે જ્યાં સમજવી છે એ સમજે. અને અનેકાંત અને સ્યાદવાદનો સિદ્ધાંત, જે આત્મસિદ્ધિ શરૂઆત કરતાં પહેલાં પ્રભુએ કીધું કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, બીજું નહીં સમજતા. બધું છે ખરું, તમે કહો કે આ નથી સમજાતું, સમજાય છે, પણ અત્યારે એ સમજણ જરૂરી નથી તો નહીં લેતા. કોઈ એમ કે કૃપાળુદેવ જન્મજાત જ્ઞાની હતા તો લગ્ન શું કામ કર્યા, એનામાં એટલી સમજ નહોતી. મૂર્ખાઈ કરમા તારી, તને હજી ખબર નથી. જ્ઞાનીઓ પોતાના કર્મને જાણતા હોય તો એ કર્મને વિદારવા માટેના પણ પુરુષાર્થ કરતા હોય. તારા લક્ષમાં નહીં આવે. નેમ ભગવાનને એટલી ખબર નહોતી કે જ્યારે એની જાન જોડે, અને એમાં એ જમાનાની અંદર તો માંસાહાર તો હોય ભોજનમાં, આવા તર્કથી શાસ્ત્રનો સાર પામી શકાય નહીં. એટલે કૃપાળુદેવે કહ્યું કે આ મુમુક્ષુનું પહેલું લક્ષણ ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. પહેલાં તો એ સમજવું અને એ સમજીને તદ અનુસાર પોતાની સાધના ગોઠવવાની, પછી એને જાન જોડી દે એટલે હું જાન જોડું, પછી મોક્ષે જાશું. પહેલાં એકવાર રાજુલ ગૌરી આવવા તો દો, રખડી મરીશ. કૃપાળુદેવ મોતીનો વેપાર કરતા હતા, હાલો આપણે હીરા મોતીનો વેપાર કરીએ પછી મોક્ષે જાશું. આ અણસમજણ, આ દ્રષ્ટિનો અભાવ છે. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. સેમ પરદ્રવ્ય એટલે બે જ જગતમાં દ્રવ્યનો વિભાગ જ્ઞાનીઓ કર્યો છે. 9 તત્વ યાદ કરો, પહેલું જીવ અને બીજું અજીવ. દ્રવ્ય તો 6 છે, 5 બીજા છે, તો 5 ન કીધા, અજીવ કીધું. એટલા માટે કે બાકીના 5 અજીવ છે, જળ છે અજીવ છે, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ અને પૂતગલ, આ બધાનું જુદું જુદું ના આપ્યું. જૈન દર્શનમાં બે તત્વ સમજવાના, જીવ અને અજીવ, એમ પરદ્રવ્ય. જ્યારે સાધકને સાધના કરવી છે ત્યારે એને ચેતનની સાધના કરવી છે, તો ચેતન નથી. પછી પાંચમાનું કોઈ પણ હોય એની ચિંતા નહીં કરવાની, પણ જડ છે. જડને જડની સત્તા છે, પણ જડની સત્તાને એની મર્યાદા છે. એટલે ચેતન સત્તાથી સર્વોપરી કોઈ પણ જડની સત્તા હોઈ શકે નહીં. એટલે કૃપાળુદેવ જેવો સમર્થ પુરુષ વાત કરે કે આ કાળમાં મોક્ષ ન હોય તો એ કાળની સત્તાને સર્વોપરી માનવા તૈયાર નથી. છે, એ હકીકત છે, આ કાળમાં મોક્ષ નથી. આવું બધું અહીંયા કહ્યું હોય, કંઈ શાસ્ત્રમાં આવતા હોય, પણ જે તત્વને જાણે છે એ સમજે છે કે ચૈતન્યથી વધારે સર્વોપરી અધિક આ જગતમાં કોઈ નથી, આત્માથી સૌ. તો એ કહે છે કે સંપૂર્ણ મોક્ષનો હોય પણ એકાવતારી પણ હોય, આંશિક મોક્ષ હોય. જેટલા પ્રમાણમાં કસાઈ ટળે એટલા પ્રમાણમાં મોક્ષ હોય, જેટલા પ્રમાણમાં અજ્ઞાન ટળે એટલા પ્રમાણમાં મોક્ષ હોય. તો મોક્ષ એટલે શું? આત્માને વળગણથી મુક્તિ. તો આત્મા છે અને આત્મા પોતે મોક્ષ સ્વરૂપ છે, તો મોક્ષ બહારની ક્યાં વાત હતી? પછી કાળ હોય કે બીજા દ્રવ્યો હોય, એ સૌ દ્રવ્યને પોતાની મર્યાદા છે, આત્માથી સર્વોપરી કોઈ નથી. પર દ્રવ્ય જે જાણે છે એ વિના એ સ્વદ્રવ્ય, પર દ્રવ્યની મહત્તા, એની મર્યાદા એ જો જાણી લે તો સ્વદ્રવ્યને પણ એને જાણવામાં સહેલું પડે. સાધના સ્વદ્રવ્યની જ કરવાની છે. પર દ્રવ્યને જાણવું શું કામ? એનો અંતરાય ન થાય, એ આપણને નડે નહીં, એના તરફ જાણે અજાણે આપણે એની ભક્તિ ન કરીએ, એટલા માટે. બરોબર છે, વાતને મર્યાદિત રૂપમાં જ સમજશું ભીખુભાઈ, કેમ કે આ પત્ર બહુ જ સૈદ્ધાંતિક અને તત્વજ્ઞાન ઉપર જ આધારિત છે. સંમતિ તર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે, જેટલા વચન માર્ગ છે તેટલા નૈવાદ છે, અને જેટલા નૈવાદ છે તેટલા જ પર સમય છે. કેટલો સરસ તર્ક આપ્યો છે આચાર્ય સિદ્ધસેન દિવાકર સૂર્ય. બહુ એકાંત નયની જ્યારે આ દેશની અંદર બોલબાલા થઈ ગઈ હતી, જેવો ભટકી રહ્યા હતા ભ્રમણામાં, તે સમયે આ આચાર્યએ સંમતિ તર્ક નામનું જબરજસ્ત શાસ્ત્ર મૂક્યું અને એને આ બધાને કહ્યું કે નહીનું કામ શું છે? નહીં તો અંશ બતાવે છે, નહીંથી પૂર્ણતા કદી મળે છે? અને એ તર્ક ઉપર જબરજસ્ત એને ક્રાંતિ કરી અને ફરીથી જૈન શાસનને, જૈન વિતરાગને અનેકાંતવાદમાં અને શ્યાદવાદમાં સ્થિત કર્યું. જેમ હરિભદ્ર સૂર્યે પતંજલિના યોગથી દેહ બુદ્ધિ વધી ગઈ હતી, દેહ સિદ્ધિ વધી ગઈ હતી, દેહની રિદ્ધિ સિદ્ધિની સાધના વધી ગઈ હતી, બસ જમીન ઉપર અધર રહેવું, આકાશમાં ઉડવું, પાણી ઉપર ચાલવું, આવી બધી અનેક પ્રકારની સિદ્ધિઓ યોગ માર્ગથી થાય. અરે અનંત લબ્ધિ નિધાન એવા અમારા ગણધર ગૌતમને અનંત સિદ્ધિઓ હતી, પણ આત્માનો તો એનું શું? અનંત લબ્ધિ નિધાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત નહોતું. સૂર્યના કિરણથી અષ્ટાપદ પર્વત ચડી જાય, ઓલાને તો કેટલા યોગ કરવા પડે બધા તાપસોને, અને કાંઈ જરૂર નહીં. કેટલી લબ્ધિ, કઈ તાકાત શરીરની, અને શરીરને કેવું હળવું ફૂલ કર્યું હશે, પણ છતાં કેવળ જ્ઞાન નહોતું. તો અહીંયા સિદ્ધસેન દિવાકર સૂર્યે, હરિભદ્ર સૂર્યે જીવને મોક્ષ સાથે જોડે એવો વ્યવહાર, એવી ક્રિયા, એવી વિધિ એને યોગ કહેવાય જેને તેને યોગ ન કહેવાય. પગ આમ ચડાવ્યો ને માથું આમ ફેંક્યું ને એ યોગ નથી. યોગની વ્યાખ્યા આપી, આત્માનું મોક્ષ સાથે જોડાણ કરે તે યોગ. એમ સન્મતિ તર્કના આચાર્યએ કીધું કે એકય નય છે, એ બધા જેટલા નૈવાદ છે એ બધા પર સમય છે. નયનો આધાર શું? તર્ક, બુદ્ધિ. તો એ બુદ્ધિનું જે આખું તત્વ આવે, તર્કનું તત્વ આવે, એ પર સમય છે. એ શબ્દના સહારે ચાલે, ન્યાયના સહારે ચાલે, તર્કશાસ્ત્રના સહારે ચાલે. સાહિત્યના અનેક અંગ છે, એની અંદર આ બધું આવે છે. સાહિત્ય એટલે સત્ય નથી, સાહિત્યના અનેક હિસ્સા છે, અનેક દ્રષ્ટિકોણ છે. એટલે જગદગુરુ શંકરાચાર્યજીએ છેલ્લો ગ્રંથ લખ્યો. બધું લખ્યા પછી વિવેક ચૂડામણી, અને વિવેક ચૂડામણીમાં મેં લખ્યું કે હવે આ જીવનના સંધ્યા વખતે મને સમજાય છે કે તર્કથી તત્વ પામી શકાતું નથી. એમણે લખ્યું એ વિવેક ચૂડામણી ગ્રંથમાં કે જીવનના અસ્તાચળે પહોંચી ગયા, હવે સમજાય છે કે તર્કથી તત્વ પામી શકાતું નથી. અને આ વાત યશોવીજીજી મહારાજે એણે પણ લખી આનંદગનને મળ્યા પછી કે હો, 12.5 વર્ષ સુધી અધ્યાત્મના શાસ્ત્રોનો સમુદ્રનું મંથન કર્યું પણ મને સત્ય હસ્તગત થયું નહીં. તો કે ઓહો, આની તો કેવળ શાસ્ત્ર સમુદ્રના મંથનથી મુક્તિ નથી પણ ભગવદ્ ભક્તિથી મુક્તિ છે. એ શ્લોક કૃપાળુ દેવ આપ્યો છે, વચનામૃતમાં એકમાં મૂક્યો છે કે યશોવીજીજી મહારાજે લખે. ત્યારે એમ થાય છે કે આટલો ઘોર પરિશ્રમ શાસ્ત્રના મંથનનો કર્યો છે પણ તત્વની દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ તત્વ શાસ્ત્ર સમુદ્રમાંથી મળતું નથી. એટલે એમણે લખ્યું કે તો બધું પર સમય છે. તમે પંડિતોને પરાસ્ત કરી શકો, વાદ વિવાદની અંદર દિગ્વિજય કરી શકો, પણ તમને સ્વરૂપ પ્રાપ્તિ નહીં થાય, એ પર સમય છે. અને આજે બુદ્ધિ ચાતુર્યના આધાર ઉપર કેટલા લોકો આની અંદર પડ્યા છે ધર્મના નામે, અને કેટલા લોકો પ્રભાવિત થયા છે. એને પ્રભાવિત કેવા કરતા અંજાઈ જાય છે. પ્રભાવિત તો બુદ્ધિથી પ્રભાવિત થાય. આપણે કહીએ કે અમે પરમ કૃપાળુ દેવથી પ્રભાવિત થયા છીએ, તો એમની જે વાતની ન્યાય સંગતતા છે, સત્યતા છે, એ અમારા આત્માને સ્પર્શ કરી ગઈ, હૃદયને સ્પર્શે એવો એનો બોધ છે, અંતકરણને જાગૃત કરે. પણ બુદ્ધિના ચમકારા મારે અને બે દ્રષ્ટાંત આપણે અહીંયા કહીએ અને 4 દાયરામાં જઈને કહીએ, એ પોતે પ્રભાવિત નથી, અંજાઈ ગયો છે. અને અજાયણા, આંધળા અને અંજાયેલા, એમાં સૌથી ખતરનાક કોણ? અજાયણો ક્યારે જાણશે? આંધળાને કોક ચક્ષુ આપશે, ચર્મચક્ષુ નહીં મળે તો અંતરચક્ષુ મળશે, એવો જ્ઞાની ગુરુ મળશે, પણ અંજાયેલાનું તો મોત જ છે. એટલે કહે છે, જેટલા વચન માર્ગ છે, વચનથી તમે કહો છો. અને 208 પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે કે નય અનંતા છે, અને નયનો આગ્રહ એ જ કરે છે કે જેને તત્વની પ્રાપ્તિ નથી. આપણને જરાક આશ્ચર્ય લાગે, પણ કૃપાળુદેવના વચનો જ્યારે ધ્યાનથી વાંચીએ ને ત્યારે એમ થાય કે એ સમયે પણ આ પુરુષે કેવી વાત આટલી સ્પષ્ટતાથી લખવાની, એક તાકાત જોઈએ. એમાં લખે છે, જુઓ 208માં લખ્યું છે છેલ્લે, કે જ્ઞાની પુરુષો એ નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે. સાચો જ્ઞાની છે તો નય પ્રત્યે ઉદાસીન. જેથી કોઈ નહીંનું એકાંત ખંડન થતું નથી અથવા કોઈ નહીંનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે તેટલી તે નહીંની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. પછી માર્ગ જેને પ્રાપ્ત થયો, શબ્દ ફરીથી વાંચો, માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો નયનો આગ્રહ કરે છે. જબરજસ્ત વાક્ય છે ને. પેલા કોણ આ નયને પકડીને ચાલે છે? શુદ્ધ નહીંથી જ આ સાચું છે ને, ઓલું વ્યવહાર નહીં ખોટો છે ને, આ નહીંથી આમ થાય ને. આવી જે અધ્યાત્મમાં જે નય ઉપરમાંથી હટતો નથી, તો કે જે માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો, એવા માથા જે છે ને આપણે ખોપરી જેને કહીએ, એ નયનો આગ્રહ કરે છે અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. એને શું મળે છે? વિષમ ફળ. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ. આ વિષમ ફળ પામે તેનો સંગ જે તે બુડે. મરી રેસું આવો ભાઈબંધ મેળવ તોય. આપણે તો નથી કરવું, પણ આવો ભાઈબંધ પણ જો આપણને ભટકાઈ ગયો. પામે તેનો સંગ જે તે બુડે, એ જે સંગ જેને મેળ્યો એ બુડે, તો ઓલાની દશા શું થાય? વિષમ ફળ, અનંત સંસારનું પરિભ્રમણ. કારણ કે વસ્તુને વસ્તુ સ્વરૂપે ન ઓળખવી અને મિથ્યા આરોપણ કરવું સર્વજ્ઞના વચનનું, એના જેવી કોઈ અનંતાનુમંદી કર્મની સ્થિતિ નથી. અક્ષય ભગત કવિએ કહ્યું છે, અખાની વાત કરે છે, જે હર્ષદભાઈ સરસ કીધું, સાદી સીધી વાતમાં આ પુરુષ સમજાવી દીધું કે કરતા મટે તો છૂટે કર્મ, કરતા મટે તો જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. હવે અખાની વાણી ને કૃપાળુદેવની વાણી, કર્મ થતું જ નથી જો ચેતન ન કરે તો. એમ તું કરતા ન હો તો કર્મ ન થાય, તું કરતા ન હો તો કર્મ ન થાય. ઓલો નહીં વાળો એમ કે કોઈ દી કરતા બની શકે જ નહીં, તો કર્મ ક્યાંથી સર્જન થયું? આપોઆપ થયું? છ દ્રવ્યમાં હાથનું દ્રવ્ય કર્મ છે એમ તમારું કેવું છે? સ્વયંભૂ છે? સમજ્યા વિનાની વાત છે. એ છે મહાભજનનો મર્મ. છૂટે દેહાભ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. અખો કે છે મહાભજનનો મર્મ, કૃપાળુદેવ કે છે ધર્મનો મર્મ આ છે. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ ને તું છો નાથ, એમ કંઈ અકે જટક્યા હાથ. જો જીવ એટલે તને જો આ થશે તો સમજી લેજે કે કરતા ભાવ તારો નથી, તો હરી છે. અને શિવ જો તું હોય સિદ્ધ હોઈશ તો તું વસ્તુ તારી ખરી છે. અનેક રીતે આ પત્રની અંદર વાત જડી ગહન છે, થોડી તાત્વિક છે, થોડી સૈદ્ધાંતિક છે. અને એક વાત આવી હતી બે દિવસ પહેલાં કે ઉપદેશ જ્ઞાનનું યથાર્થ શ્રવણ થયા વિના, પરિણમન થયા વિના સિદ્ધાંત જ્ઞાન સમજવું પચાવવું અઘરું છે. આ તો સારું છે, આપણી આ સભા તો અભ્યાસુઓની છે, મુમુક્ષુઓની છે, સાધકોની છે. ઉપદેશ જ્ઞાનથી આપણી પાસે ભરપૂર એવો કૃપાળુનો આશીર્વાદ મળ્યો છે. વાંધો નથી, વસ્તુ સમજાશે, વિપરીત પરિણામ નહીં થાય. અને આનું વિપરીત પરિણામ ન થવું એટલે નૈવાદમાં ફસાવવું નહીં.